सिंहस्कन्धम् सुपारम् त्रिवलिभिरुदरम् शोभितम् यस्य पूर्णम् स्वच्छम् पद्मासनस्थम् कृणतमपि परम् तारमाद्यम् सनादम्। जय महाराज नो श्री विग्रह अति दर्शनीय छे। एमा समाधिस्थ बिराजेला जय महाराज केवा लागे छे के तार माध्यम सनादम नाद सहित आद्य प्रणव मंत्र मुझे जप करी रहा छे। आद्य प्रणव अने केवा कया नाद सहित ओमकार छे ये आद्य स्वरूप छे परमात्मा नु अने ये आद्य स्वरूप ने अपने जोईए छे कि दरेक मंत्र मना अग्रभाग मा स्थापित थयेलो छे। ओमकार दरेक मंत्र ना अग्रभागे वेद उपनिषद ना मंत्रो शांति पाठो बोलाता होय तो सौथी पहला ओम भद्रं कर्णे भी ओम सहना ववतु ओम पूर्णमद ओम नमो भगवते वासुदेवाय ओम भूर्वस्वः। बद्धा ओमकार थी मंत्र शुरू थाय तो ओमकार ने इतला माटे आद्य कहो। भगवाने गीतानी अंदर पण प्रणव ने पोतानु स्वरूप कहू प्रणव सर्वेदेशु शब्द कहे पौरुषम दृशु। ओमकार ए मारु पोतानु स्वरूप छे एटले नाद सहित आद्य मुझे सतत अनुसंधान छे अनपोतानी अवस्था मा स्थित छे। सनाद एटले ओमकार नो उच्चार थतो होय अने ई रीते पोते अंतर्मुख थई गया होय ए नाद सहित पोताना आत्मानुसंधान करी लीधु होय। तार माध्यम सनादम इतले संपूर्ण पणे ओमकार थी पोताना स्वरूप नी अंदर ज विलीन थई गया होय। ओ उ म एज हूँ छु एज हूँ छु आनो अर्थ थाय छे अने पछी मात्र ए पोतानु ज स्वरूप रही जाय एथी आगळ वधीने तो ए जे मंत्र नो उच्चार थाय छे एमा जीभ के मोढ़ू के भाषा वपराती ज नथी। मौन अने जारे पण पोताने अंतर्मुख थवू होय ध्यान समाधि मा विलीन थवू होय त्यारे कोई पण मंत्र नहीं कोई पण शब्द नहीं कोई पण उच्चार नहीं। केम मन ने मन नी अंदर समावी देवानु छे पार पड़या केम जानिए जारे मन मा मन समाय जारे मन ज मन नी अंदर जईने बेसी जाय पछी कोनी जरूर रही। मन पोते शांत थी जाय के हूं बैठो छु मारी ए प्रमाणे जारे पण अनुसंधान थतु होय श्वासो श्वास वडे ब्रह्मनु त्यारे श्वासमा जे घर्षण अने अवाज थतो होय एटलो ज बीजो नहीं बीजो कोई मंत्र नहीं। जो कोई पण मंत्र जपवा जइए तो मन ने ए मंत्र जपवानु काम करवू पड़े। ध्यान मा अने समाधि मा तो સંપૂર્ણપણે કોઈ પણ ક્રિયા નહીં, મન પણ કશું જ ના કરે, એટલે જ્યાં કહેવાય શબ્દ વિનાનો શબ્દ, એનો શ્વાસોશ્વાસમાં એનો આપોઆપ જ અંદર જ એનો ઉચ્ચાર થયા જ કરતો હોય, ઓહમ સોહમ ઓહમ સોહમ. આપણે મનમાં વિચારવું ન પડે, વાણી જીભથી કે મનથી બોલવો પણ ન પડે. આ જે છે એના વડે જ અંતર્મુખતાની પરિપૂર્ણતા આવી જાય. મનને હલવાનું જ નથી. કોઈ પણ મંત્ર લો તો અથવા માળા ફેરવવી જ પડશે. મંત્રને સાથે રાખ્યું તો મનને એની સાથે જોડાવું જ પડશે. માનસિક ઉચ્ચાર પણ કરવો પડશે તો એ પણ એક કામ થઈ ગયું. આ તો સંપૂર્ણ ક્રિયાહીન થઈ જવાનું. મનથી શરીરથી કોઈ પણ ક્રિયા સહેજ પણ ન થવી જોઈએ. અઘરું છે, એટલું સહેલું નથી. તો અહીંયા આગળ કહ્યું કે તાર માધ્યમ સનાદમ, એ આદ્ય મંત્ર જે છે ઓમકાર, એ નાદ સહિત એની અંદર વિલીન થઈ જવાનું. નાદ એટલે તો બોલવાનો શબ્દ આવી ગયો ત્યાં, પણ નાદ કયો? અહીંયા ગાડી શ્વાસો શ્વાસ અનુસંધાન, પોતાના શ્વાસનો જ અનુસંધાન. અને એમાં શ્વાસો શ્વાસ તો ચાલવાનો જ છે. એના માટે ઊંઘમાં કે જાગતા આપણે કોઈ પ્રયત્ન તો કરવો જ પડતો નથી. જયારે મંત્ર ઉચ્ચાર કરવાની અંદર મંત્ર જપવામાં પ્રયત્ન કરવો પડે, પણ પ્રયત્ન કર્યા સિવાય પણ મંત્રનું અનુસંધાન રે, જપ થયા કરે, અન છતાંય આપણી અંતર્મુક્તામાં સહેજ પણ વિક્ષેપ ના કરે. તમે કોઈ પણ મંત્ર લો, જે મનમાં જપવો તો પડશે ને, બોલવો તો પડશે ને, તો એક એ પ્રવૃત્તિ તો થઈ જ ગઈ ને. આપણે તો નિવૃત્તિ જોઈએ છે, સંપૂર્ણ નિવૃત્તિ તન મનથી. અને એ તન મનથી સંપૂર્ણ નિવૃત્ત થઈને માત્ર પોતાની ચેતના સ્વસ્વરૂપ આત્માની સાથે જ બેસવાનું છે. તાર માધ્યમ સનાદમ, નાદ સહિત એની સાથેનો તાર જોડાઈ ગયો. તાર હુઆ એક સિરતા, હવે એક થઈ, સંબંધ એક થઈ ગયો, જોડાઈ ગયો. એટલે તાર, તાર એટલે કે એનું જોડાણ, તારતમ્ય, એક થી મનને આત્માની સાથે જોડી દેવાનું અને આત્માને પરમાત્માની સાથે જોડાઈ દેવાનું. આનું નામ છે તારમ આદ્યમ. તાર આદ્ય મંત્ર જે છે ઓમકારની સાથેનો સંપૂર્ણ રીતે એ તાંતણો જોડાઈ ગયો. તો એ નાદ બ્રહ્મની અંદર બધી જ ક્રિયાઓથી ઉપરામ થઈ જવાનું, નિવૃત્તિ. માત્ર પોતાના સ્વરૂપની અંદર એવું સ્થિતિનું સ્થિતિની અવસ્થા આવી જાય કે બસ ત્યાં માત્ર એક જ અવસ્થા, એક જ સ્વરૂપ પોતાનું, પણ એની સાથે જે જોડાવાની વાત છે એ અંતર્મુખતા છે. અને એ અંતર્મુખતા એટલે આપણા પોતાના જ નિજ સ્વરૂપની અંદર જ ઉતરી જવાનું. બાકી માણસ વાંચવા બેસે તો વાંચવામાં એકાગ્ર થઈ જાય, રસોઈ કરવા બેસે તો રસોઈમાં એકાગ્ર થઈ જાય, કોઈ પણ હિસાબ લખવા કે કઈ એક બેસે અંદર એકાગ્ર થઈ જાય. એની એ કાર્યની અંદર અંતર્મુખતા, એકાગ્રતા. પણ આ છે સુરતા, પોતાની અંદર જ ભળી જવાનું, બીજે ક્યાંય નહીં. જેમ પાણીમાં પાણી ભળી જાય તો એ જુદું ન પાડી શકાય, એ રીતે કોઈ પણ ચીજ વસ્તુ જે જેના પોતાના સ્વરૂપમાં ભળી ગઈ પછી એને ફરી જુદી પાડી હોય તો ન પાડી શકાય. આત્મ સ્વરૂપ શરીરના આકારથી જુદું છે, ભિન્ન છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી એ અલગ દેખાય. એક લોટીનું પાણી હોય તે અલગ દેખાય જ કરે ગંગાજળનું, પણ એ ગંગાજળ ને ગંગાજળમાં રેડી દીધા તો પાછા, અથવા સમુદ્રમાં રેડી દીધું તો એ ગંગાજળ ક્યાં રહ્યું? સમુદ્ર જળ થઈ ગયું. એટલે એનું અસ્તિત્વ ન રહ્યું, ભળી ગયું, નાશ થયું એમ નહીં. અસ્તિત્વ કશાનું નાશ થતું નથી, પણ એ પોતાના નિજ દ્રવ્યની અંદર એ ભળી જાય. અથાણાની બરણી હોય, જુદું કાઢી મૂક્યો અને પછી પાછું નાખી દો, પછી ભેળવો, એનું એ કાઢો જોઈએ. એમ આત્મચેતના ભળી જાય બ્રહ્મ સ્વરૂપની અંદર. એટલે જે આદ્ય પ્રણવ નાદ કયો, સનાદમ આદ્ય, સૌથી મૂળ જે મંત્ર છે, જે મહારાજ કહ્યું મૂળ મંત્ર જે કયો તેનું મનન કરજે મન. અને મૂળ મંત્ર એટલે જ ઓમ. ઓમકાર જેની પાસે આવ્યો એને પછી બીજા કોઈ મંત્રની આધારની જરૂર નથી, કારણ ઓમકાર એ બધા જ મંત્રોનો આધાર છે. દરેક મંત્ર એ જુઓ, ઓમ આ બ્રહ્મન બ્રાહ્મણો બ્રહ્મવર્તસી જાયતામ, ઓમ સન્નો મિત્ર સંવરુણા, દરેક જગ્યાએ ઓમ આવી જાય છે દરેક મંત્રમાં. અને આપણી વૈદિક પરંપરા છે કે મંત્રનો આરંભ પ્રણવથી ઓમકારથી થાય. આદ્ય સનાદમ પ્રારંભની અંદર ઉચ્ચાર સહિત ઓમ, જ્યારે ધ્યાનમાં બેસવાનું હોય, સત્સંગમાં બેઠા હોય, ત્યારે પેલા મંત્ર ત્રણ વાર ઓમ નો ઉચ્ચાર કરી અને પછી પ્રવેશ શરૂઆત કરે છે. તો આમ પ્રણવ શબ્દનો, પ્રણવ મંત્રનો ઉચ્ચાર કરીને ત્યાર પછીથી જ એની અંદર પ્રવેશ થાય. તો અહીંયા પણ જય મહારાજ ધ્યાનમાં સમાધિમાં પ્રવેશ કરે છે તો કે છે કે તાર ગુણતમ ગરમ તાર માધ્યમ સનાદમ, પદ્માસને બેસી ગયા છે અને પદ્માસનમાં બેસીને ધ્યાનમાં અંતર્મુખ થવા માટે સૌથી પહેલા ઓમકારનો દીર્ઘ ઉચ્ચાર કરે પ્રણવનો. ઓ એનાથી એકાગ્રતા આવે. પ્રણવનો દીર્ઘ ઉચ્ચાર કરીશું તો મન શાંત થતું જશે ધીરે ધીરે ધીરે. તમે ત્રણ પાંચ અગિયાર ઓમકાર ધીરે 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 લો જ. ધ્યાનમાં બેસતા પહેલા બે ત્રણ વાર પાંચ વાર ઓમકાર ધ્વનિનો દીર્ઘ ઉચ્ચાર કરો. એના સ્પંદનો મગજને મનને સ્પર્શશે અને ધીરે 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 એ શાંત થતા જશે, મન શાંત થતું જશે. એટલે એ આદ્ય બ્રહ્મ જેને કહ્યું, થયા આદ્ય બ્રહ્મ, ઓળખીને જાપ જપ્યામાં રહેજો. આદ્ય બ્રહ્મ થયા એને ઓળખીને એના જાપની અંદર વળગ્યા રહેજો. તાર માધ્યમ, પછીથી એની અંદર જોડાઈ જવાનું, જુદા નહીં પડવાનું, એની સાથેનો એક તાર હુઆ. અબ કહા કહું મેં, એક તાર થઈ ગયો પછી શું કહેવાનું બાકી રહ્યું? સદગુરુ મોય આન મિલે, પછી તો ગુરુ મહારાજ મળી ગયા. એમાં જય મહારાજ નું સ્વયં સ્વરૂપ તો છે જ, પોતાના સ્વસ્વરૂપની અંદર ભળેલા છે. અને એ આદ્યનાદ જે છે એ જ પરમાત્માનું મૂળ સ્વરૂપ છે. એટલે એ પરમાત્માના મૂળ સ્વરૂપને અને પોતાના આત્માનું પણ એ જ સ્વરૂપ છે ઓમ. એટલે એમાં જ સમાવાનું છે. ઉદભવ પણ એમાંથી જ થાય છે, સમાવાનું પણ એમાં જ છે. કેમ? યતો જાયતે પાલ્યતે, જે ઓમકાર માંથી જ આ ઉત્પન્ન થયેલું છે અને ઓમકારની શક્તિ જ એનું પાલન કરે છે. અને પછી વટે લીયતે યત્ર, અને એ ઓમકારની અંદર જ વિલીન થઈ જાય છે, સ્પંદન થાય. તમે પાણીના કોઈક વાસણની અંદર એક કાંકરી નાખો એટલે એમાંથી સ્પંદનો ઉભા થશે. એ સ્પંદન ઉભા થઈને છેક વાસણના કિનારા સુધી પહોંચશે અને ત્યાંથી અથડાઈને એ પાછી એ પાછે બધા તરંગો મૂળમાં આવી જશે. એટલે જ્યાંથી જે ઉત્પન્ન થયું છે એમાં જ સમાવાનું છે. યતો લીયતે યત્ર વિશ્વમ, જેને કહ્યું છે ને ગભસ્તી નેમી નક્ષત્ર નેમી, એટલે એનું મૂળ, એનો આધાર, એ આધારમાંથી જ શક્તિ મેળવે છે અને બધી જ શક્તિઓ પાછી આધારની અંદર જ વિલીન થતી હોય છે. એનું નામ છે તાર માધ્યમ સનાદમ. એટલે એ ઓમકારને સતત જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે, જ્યાં સુધી અંતર્મુખતા ન આવે ત્યાં સુધી એનો વૈખરીમાં જપ કરતા જવું. ઓહો, અને એમ જપ કરતા કરતા જયારે સ્થિરતા આવી જાય ને ત્યારે સૂક્ષ્મ ભાવે એનો મંત્ર જાપ થયા કરે. અને એથી જયારે આગળ જાય ત્યારે અજપા જાપ આપોઆપ સહજ ભાવથી થયા કરે. આપણે ન જપીએ છતાંય એ જપ ચાલુ હોય. હા, પણ એનું અનુસંધાન રાખવું પડે. જાના જબતે સુરત સુર ભઈ, જયારે ખબર પડી ત્યારે મારી સુરતાઓ, મારી એકાગ્રતા બધી જ બ્રહ્મ સ્વરૂપ, સુર સ્વરૂપ, ભગવાન સ્વરૂપ બની ગઈ. જે મહારાજના આપણે દર્શન કરીએ છીએ, જે મહારાજનું એ સ્વરૂપ આપણે તો જો સમજી શકીએ તો થાય. બદ્ધ પદ્માસનસ્થમ, પદ્માસન માં બિરાજેલા છો, નાશાગ્રે બધ દ્રષ્ટિ છે અને મહાબ્રહ્મ વ્યાપક બ્રહ્મની અંદર આપ વિલીન થઈ ગયેલા છો. આવી સ્થિતિ ના દર્શન આપણને ઉપલબ્ધ થાય એ તો આપણું ભાગ્ય કહેવાય. જે અનુભવી રહ્યા છે એ તો બ્રહ્મ સ્વરૂપને જ સ્થિતિની અવસ્થાની અંદર છે, પણ એ અનુભવ કરાવતી વિભૂતિ ના દર્શન કરવા એ પણ એક મહાન ભાગ્ય છે, પુણ્ય છે. અને એટલા માટે કહ્યું કે જે આવા સ્વરૂપના દર્શન કરે છે એને પ્રણત જનમનો અભિષ્ટદમ, નિત્ય જે મહારાજને સમાધિ સ્થાનના દર્શન કરે છે અને સમાધિ સ્થાનમાં જે મહારાજ સમાધિમાં બિરાજેલા આંખો બંધ કરી એટલે પ્રત્યક્ષ દેખાય કે ઓ જય મહારાજનું આ સ્વરૂપ છે, અને એ સ્વરૂપના દર્શન કરતા કરતા જય મહારાજ કે હું શાંત સ્વરૂપ છે, ભગવાનનું શાંત સ્વરૂપ છે, દરેક જીવને શાંત કરે છે પોતાના સાનિધ્યમાં, આવો બેસ શાંત થા. જેમ માં પોતાના બાળકને આપે કે લે ખાઈ લે, ભૂખ ભાગે રાજી થા, સુખી થા, એમ જે મહારાજના સાનિધ્યમાં આવીને બેસો એટલે શાંતિ આપે કે લો આ શાંતિ લઈ લો, એનો ઉપભોગ કરો, એનો વાપરો, સુખી થા. શાંતમ શ્રી સંત રામમ, આપ કેવા મજાના શાંત સ્વરૂપમાં બિરાજા છો. કઈ નહીં, માત્ર આપના દર્શનથી અમને શાંતિ મળે છે. આપના દર્શન માત્ર થી આપના શાંત સ્વરૂપનો એ શાંતિનો અમને સ્પર્શ થાય છે. અમારું મન, અમારું તન, અમારી ઇન્દ્રિયો બધા શાંત થઈ જાય છે. પ્રણત જનમના, નિત્ય વંદન કરનાર, નિત્ય જય મહારાજની જે સેવન કરે છે એ સૌના મનના જય મહારાજ તો આપણા ઈષ્ટદેવ છે, આપણે એમના આશ્રિત છીએ. આપણું મન એમની શાંતિનો આશ્રિત બની જાય. બહુ સંપન્ન માણસ હોય અને એના આશ્રિત થઈ જઈએ તો દત્તક લઈ લેતો, બહુ મોટો સંપન્ન માણસ હોય દત્તક લઈ લીધો, ઓહો કેટલું થઈ જાય. આ બધું એનો માલિક આખરી. તો જય મહારાજ તો શાંત સંપન્ન છે અને એમના આશ્રિત થઈ જઈએ કે એમના થઈ જઈએ તો એમની શાંતિ એક દિવસ આપણને મળવાની જ છે. નિત્ય સેવા કરનારને જય મહારાજ એનું પરમ કલ્યાણ પરમ શ્રેય થાય એ પ્રકારની શાંતિ આપવા વાળા છે. અવિષ્ટદમ વાંછિત પણ આપે, એનું શ્રેય પણ આપે, એનું કલ્યાણ થાય એવું પણ આપે. એટલે આ પણ લઈ તો આપણે સૌ કેવા ભાગ્યશાળી છે કે આવા મોટા સંપન્ન જય મહારાજ આપણને પ્રાપ્ત થયા છે. આપણે નિત્ય એમનું સેવન કરીએ છીએ, નિત્ય એમના દર્શન કરી વંદન કરીએ છીએ, તો આપણા માટે તો આ સુલભ છે. માત્ર સ્મરણ કરીને જો શાંતિથી બેસી જઈએ ને તો પણ જય મહારાજ ધીરે 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 પોતાના શાંત સ્વરૂપની શાંતિ આપે. એના એમના સાધન ભજનના રોજ દર્શન થાય ને તો એ સાધન ભજન પણ આપણને સ્પર્શે. એ સૌમ્યતા એ શાંતિ પણ આપણને સ્પર્શા વગર ન રહે. કેમ કે ત્યાં પ્રવેશ્યા છે. કોઈ વનમાં પ્રવેશીએ અને ત્યાં આગળ જે વૃક્ષો હોય એના જે એના ફળની સુગંધી આવે, એના ફળ એના ફૂલની સુગંધી આવે, આવ્યા વગર રહે નહીં. એમ જય મહારાજનું આ તપોવન છે અને તપોવનની અંદર પ્રવેશો એટલે ફળની સુગંધી આવે, ફૂલની પણ સુગંધી આવે. એકવાર જાનકીદાસજી મહારાજ અહીંયા સુતેલા ને, બપોરનો સમય 3:30 નહોતો, તે મહારાષ્ટ્રી કહે છે જામફર કઈ અહીંયા તો નથી. ના કે છે કઈક જામફળ છે કપાય તે થાય. જેવું ત્યાં જાળીએ જામફળ આવ્યું તે પેલા બધા એને કાપ્યું હતું, એની સુગંધી અહીંયા સુતા સુતા આવી. તો આ તો જય મહારાજ નું તપોવન છે. જે કઈ સાધન ભજન ના ફળ આવે છે ને એની સુવાસ હોય છે. એ સાધન ભજન ના જે કઈ ફૂલો ખીલે ને એની સુવાસ હોય છે, દૂર દૂર સુધી એની સુગંધી રહે. આ સોન ચંપો કરીને છે, નાગ ચંપો સોન ચંપો, અરે ત્યાં કરમસદ જાવ ગુલાબની વાડી, સવારમાં ફૂલ ખીલે અને જે તરફ હવા આવતી ત્યાં ઉપર એવી સરસ સુગંધી આવે ગુલાબની, ફૂલ ખીલ્યા હોય એકદમ તાજા તાજા અને એની ઉપરથી પવન લહેરાતો હોય. કેમ કે તમે ત્યાં વાડીમાં પ્રવેશ્યા છો. એમ જય મહારાજની આ તપોવનની વાડીમાં પ્રવેશી એટલે સાહજિક છે અને સુવાસ આવે છે. તો જય મહારાજ નું સાનિધ્ય એ આપણા સૌને માટે એક આપણું સાધન છે, આપણું ભજન છે, આપણા સૌનું સદભાગ્ય છે, આપણા પુણ્યનો ઉદય ગણો. અનેક જન્મનો જયારે પુણ્ય સંચય થાય ને ત્યારે મનુષ્ય શરીર મળે છે. લબ્ધવા સુદુર્લભમિદં બહુ સંભવાંતે માનુષમર્થમ. અનેક જન્મના પુણ્યનો સંચય થાય ભેગા થાય ત્યારે મનુષ્ય શરીર મળે છે, એમને નથી મળતું. જેમ આપણા ઘરની અંદર કમાઈ કમાઈ કમાઈને ભેગું કરી કરીને પછીથી એમ કરીએ કે ચલો એક ઘર લઈએ કે કઈક દુકાનનો વેપાર શરૂ કરીએ, કેમ એ સંચય કરી તો ત્યારે. એમ આ હાટડી પણ મળી છે, શરીર એક હાટડી જ છે, કર્મ કરવાની, સદ અસત ના કર્મ કર્યા કરે, કમાણી થાય છે પાપ ને પુણ્યની. તો શરીર પણ એ રીતે પ્રાપ્ત કરે છે, મેળવે છે. અને એના જે પુણ્યનો સંચય કર્મ થાય ત્યાં એ પુણ્યનો ભેગા થયેલા પુણ્યથી માનવ શરીર મળે છે. અને માનવ શરીરની અંદરના જયારે પુણ્યનો જયારે ઉદય થાય ને ત્યારે આવી વિભૂતિઓનું સાનિધ્ય મળે કે આપણે ક્યાં આવી ગયા. મન જીવનમાં કોઈ કલ્પના ના કરી હોય કે આટલે આટલે નજીક પહોંચી જઈશું, જય મહારાજના આટલા સરસ આપણને દર્શન થશે અને સત્સંગ વડે આપણને આટલી સરસ સમજ સાંપડશે, કેટલો આનંદ. આવી એવી આપણી પોતાની પણ જે ભક્તિની એક સરસ મજાની સ્થિતિ અવસ્થા એ પણ સાધન ભજન વગર નથી મળતી. આવીએ છીએ, સમજીએ છીએ, કઈક સેવા કરીએ છીએ, કઈક બેસીએ છીએ, સાનિધ્ય કેળવીએ છીએ, નામ સ્મરણ જપ કરીએ છીએ, ત્યારે આ બધું મળે છે. એટલે અહીંયા આગાડી કહ્યું કે તાર માધ્યમ સનાદમ અપી પરમ, જે પરમ ને પ્રાપ્ત કરી શકે છે નાદ બ્રહ્મ, અને જે નાસાગ્ર બદ્ધ દ્રષ્ટિ આ બધી જ સ્થિતિ છે છે એ ત્યાં સુધી લઈ જાય છે કે જ્યાં આગાડી સ્થિતમ અપી ચ મહા બ્રહ્મણી, જે વ્યાપક બ્રહ્મ છે, અખંડ બ્રહ્મ છે, ત્યાં સુધી લઈ જઈ શકે. દરિયા કિનારે ઉભા રહો જોઈએ, ઉભા ઉભા જુઓ જોઈએ, દૂર દૂર ક્ષિતિજ સુધી પાણી 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 પાણી, જ્યાં સુધી પાછું ફરી ન જોઈએ ને ત્યાં સુધી જમીન નો તો મનમાં વિચારી ના આવે, પણ દરિયા કિનારે ઉભા પાણી દેખાયા કરે, એમાં બીજું કશું ન દેખાય. એમ જયારે બ્રાહ્મી સ્થિતિની પાસે આપણી વૃત્તિઓ જઈને ઉભી રહે આપણી સુરતાઓ, ત્યારે સાગરની અગાધતાની માફક માત્ર વ્યાપક બ્રહ્મના દર્શન થયા કરે. બ્રહ્મણી બ્રાજમાન વ્યાપક બ્રહ્મ ક્યાં સુધી છે? ક્ષિતિજોથી પણ પાર છે. પરાપારની પેર ગગન જરુખે જય જુઓ ક્યાંથી આવે છે શેર. ગગન જરુખ એટલે કયો? ધીરે 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 ચડો, આવો અહિયાં, અહીંથી સાતમી ભૂમિ ત્યાં જાશો રે, જીવ મટીને શિવ ત્યાં થાશો. હવે ખટચક્ર છેદી ચડી જવું, છેદો મનના રે મેલ. એ તો શરીરની અંદરની સ્થિતિ બતાવી, પણ આ તો શરીરથી પણ પર થઈ જાય. બ્રહ્મણી બ્રાજમાનમ, પોતાના અસ્તિત્વને, પોતાના સ્થૂલ અસ્તિત્વને ધ્યાન વડે સમાપ્ત કરી નાખે. હોય ખરું અસ્તિત્વ તો હોય, પણ ધ્યાન સમાધિ વડે પોતાના સ્થૂલ અસ્તિત્વથી પર થઈ જાય અને પોતાની સૂક્ષ્મ આત્મચેતનાને લઈને વ્યાપક પરબ્રહ્મની અંદર બ્રહ્મણી બ્રાજમાનમ એમાં ભેગા પડી જાય. પાછા એમાંથી છૂટા પડીને આવે પણ ખરા. પોતાના અસ્તિત્વને ટકાવી રાખે શરીર સિવાય પણ, અને ફરી પાછા પોતાના શરીરમાં આવીને બેસી બ્રહ્મણી બ્રાજમાનમ નાસાગ્રે બદ્ધ દ્રષ્ટિ એમાં સ્થિર થઈ જાય. સ્થિતમ અપી ક્યાં સ્થિત થાય છે? પરબ્રહ્મની અંદર. પરબ્રહ્મ એ આપણને અહીંયા ગાડી સાક્ષાત સ્વરૂપે આપણને મળ્યું છે. જય મહારાજનો વિગ્રહ એ જ બ્રહ્મ, બ્રહ્મને રહેવા માટેનું એક ઘર સ્થાન બની ગયું. અને જય મહારાજના વિગ્રહના જે આપણે દર્શન કરીએ તેની અંદર બ્રહ્મના જ દર્શન થયા કરે કે આ કેવું તેજસ્વી, કેવું દેદીપ્યમાન બ્રહ્મ સ્વરૂપ છે. અને એને વંદન કરતા ક્ષાંતમ શ્રી સંતરામમ પ્રણતજનમનો અભિષ્ટદમ નિત્યમીડ. સૌને વાંછિત અને કલ્યાણકારી આપવા વાળા જય મહારાજ છે.